तारीख 5/10/1991 श्री परमात्मा प्रकाश ऊपर पूज्य भाई श्री शशिभाई नो भावनगर मा प्रवचन सड़ंग प्रवचन नंबर 175। तारीख 5/10/1991 श्री परमात्मा प्रकाश ऊपर पूज्य भाई श्री शशिभाई नो भावनगर मा प्रवचन सड़ंग प्रवचन नंबर 175।
प्रतिबिंब जेवो जे बिंब छे, बिंब जेवो जे प्रतिबिंब छे, तो एने सदृश कहेवाय। आ जरा साहित्य शब्द छे, सदृश छे साहित्य परिभाषामां आवे छे।
सदृश ने विसदृश,
हा विसदृश એટલે એક સરખું નહીં રહેવું। ઉત્પાદન વ્યય છે તે વિસદૃશ છે, લ્યો ઠીક। ઉત્પાદ વ્યય છે તે વિસદૃશ છે, વિસદૃશ એટલે એ ઉપજે છે એની વિરુદ્ધ નાશ પામે છે। ઉત્પન્ન થવાથી નાશ પામવું વિરુદ્ધ છે માટે વિસદૃશ છે, અને ધ્રુવ છે તે સદૃશ છે। એક જ પદાર્થમાં સદૃશપણું અને વિસદૃશપણું એક સાથે રહે છે। ભાઈ ધ્રુવ તત્વ त्रिकाल एक रूप सदृश तत्व है, उसमें बंध मोक्ष नहीं है, क्योंकि एक परिणाम ना नी मर्यादा में आवे छे। बंध तत्व अने मोक्ष तत्व नी मर्यादा परिणाम में समाप्त थी जाए छे। मात्र एक समय के पर्याय में जो इज बात करी, मात्र एक समय के पर्याय में उत्पाद व्यय रूप पर्याय रूप व्यवहार में है। मात्र एक समय की पर्याय में उत्पाद व्यय रूप पर्याय रूप व्यवहार में शुद्ध आत्मानुभूति के अभाव से शुभाशुभ परिणमता है और जीवन मरण करता है। आ परिस्थिति पर अवस्था में थी रही है अनादि थी, કે પોતાના ધ્રુવ શુદ્ધાત્માની અનુભૂતિનો અભાવ છે એટલે શુભાશુભ પરિણામ એક સમયની પર્યાયમાં ઉત્પાદમાં થઈને જીવ જીવન મરણ કરી રહ્યો છે। પણ એવી દ્રવ્ય કે શુદ્ધાત્માનુભૂતિ કે કાળમાં અને જ્યારે એ જ જીવને જ્યારે પોતાની શુદ્ધાત્માની અનુભૂતિ થાય છે ત્યારે એ કાળમાં શુદ્ધોપયોગ રૂપ પરિણમન કરકે મોક્ષ કો કરતા હૈ ત્યારે એ મોક્ષ ને કરે છે, શુદ્ધ ઉપયોગ દ્વારા એ મોક્ષ ને કરે છે।
અજ્ઞાન અવસ્થામાં બંધ ને કરે
ને,
અજ્ઞાન અવસ્થામાં બંધ,
અજ્ઞાન અવસ્થામાં શુદ્ધાત્મા અનુભૂતિ ના અભાવમાં બંધ ને કરે છે અને જન્મ મરણ કરતો રહે છે। એ જીવ શુદ્ધાત્મા અનુભૂતિ ના કાળમાં શુદ્ધ ઉપયોગ દ્વારા મોક્ષ ને પ્રાપ્ત કરે છે, કારણ કે શુદ્ધ ઉપયોગમાં મોક્ષ થાય છે। શું મોક્ષ? દુરુપયોગમાં જ થાય, બીજી રીતે મોક્ષ થાય? મોક્ષ કી પર્યાય કો કાર્ય રૂપ કરતા હૈ, સો મોક્ષ ભી વ્યવહાર પર્યાય હૈ। મોક્ષ માર્ગે વ્યવહાર પર્યાય છે અને મોક્ષ પણ વ્યવહાર પર્યાય છે, ખરે? આ આ અધ્યાત્મનો વ્યવહાર છે। અને પંચમાવૃત આદિ જે મુનિ દશાનો અથવા શ્રાવક દશામાં જે છે એ આગમનો વ્યવહાર છે, શુભાવરૂપ વ્યવહાર તે આગમનો વ્યવહાર છે। શુદ્ધાત્મા શુદ્ધ પરિણામ મોક્ષ ભી વ્યવહાર પર્યાય હૈ, નિશ્ચય દ્રવ્ય મેં પર્યાય નહીં હૈ। પણ જે ધ્રુવ તત્વ છે, નિશ્ચય દ્રવ્ય છે, એમાં તો વ્યવહાર નથી, એમાં પર્યાય નથી। ઇસ પ્રકાર અવસ્થા મેં હોને પર ભી આમ અવસ્થાની વ્યવસ્થા હોવા છતાં પણ, એમ કે છે બંધ મોક્ષ સંસાર મોક્ષની આ પ્રકારની વ્યવસ્થા હોવા છતાં પણ શુદ્ધ પરિણામી પરમ ભાવ ગ્રાહક શુદ્ધ નહીં છે, આત્મા બંધ ઓર મોક્ષ કા કરતા નહીં હૈ। થાપીને ઉઠાપે છે, સંસાર આમ થાય છે અવસ્થામાં, મોક્ષ આમ થાય છે અવસ્થામાં, હવે એમ કે છે એક બીજી નહી છે, કઈ નહી છે કે જે શુદ્ધ પારિણામિક પરમ ભાવને ગ્રહણારી છે. શુદ્ધ નહી કેવી છે આ, કે શુદ્ધ પારિણામિક પરમ ભાવ ગ્રાહક છે એને ગ્રહણ કરનારી છે. પોતાના પારિણામિક શુદ્ધ ભાવને ગ્રહણ કરનારી નહીં થી આત્માને જોવામાં આવે તો પોતાનો આત્મા, આત્મા એટલે કોઈનો આત્મા નહીં, પોતાનો આત્મા બંધને મોક્ષનો કરતા નથી. ન તો એ બંધને કરે છે, ન તો એ મોક્ષને કરે છે. કેવું છે શુદ્ધ પારિણામિક ભાવ? કે શુદ્ધ પારિણામિક ભાવ ધ્રુવ 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 એક સમય કી અવસ્થા પર્યાય ઉત્પાદ જે વિનાકા તત્વ હૈ. ધ્રુવ છે એનો અર્થ શું છે કે એક સમયની અવસ્થા જેને પર્યાય કહી જેમાં ઉત્પાદ લે છે એ વિનાનું તત્વ છે એને ધ્રુવ તત્વ કહેવામાં આવ્યું છે. પણ પોતાના આત્મામાં બાકીના છ નો અભાવ છે કે નહીં? બીજા જીવ ઉદગળ ભલે એની પર્યાય છે તો પણ ધ્રુવ ધ્રુવ છે એ પર્યાય રૂપ નથી, પર્યાય છે એ ધ્રુવ રૂપ નથી. ઠીક, ચાલો એ પ્રશ્ન જરા સ્પષ્ટ કરી લઈએ. કે એની પર્યાય છે એનો અર્થ છે કે બીજા દ્રવ્યની પર્યાય નથી. શું એમાં અપેક્ષા શું છે? કે આ જીવ મનુષ્ય થયો અત્યારે, આ જીવ મનુષ્ય છે એનો અર્થ કે બીજો જે ત્રીજ જીવ છે એની પર્યાય નથી. તો એની કહેવામાં બીજાને બીજા દ્રવ્યની અપેક્ષા છે. ચોખવટ ક્યાં લઈ જવી છે? બીજા દ્રવ્યની અપેક્ષા એની ચોખવટ છે, કારણ એની પર્યાય છે અને બીજાની નથી. બધું એવું છે જેમ કે આ શરીર, તો શરીર આત્માનું નથી, શરીર છે એ આત્માનું નથી, છતાં આ જીવનું શરીર છે એમ કહેવા પાછળ આ જીવનું શરીર નથી એમ કહેવું છે. આ શરીર આ જીવનું છે એમ કહેતા આ જીવનું નથી એમ કહેવું છે.
આ જીવનું છે એમ કહીને બે વસ્તુ એક નથી
કરતા, એક નથી કરવી. જીવ જીવને અજીવ એક નથી કરવા, શરીરને આત્મા એક નથી કહેવા. ત્યાં શું ત્યાં શરીર ને આત્માની એકતા નથી સ્થાપવી. શું પરથી ભેદ બતાવવા માટે એને એમ કહેવાય કે આ બીજાની પર્યાય નથી પણ આ જીવની પર્યાય છે. ગુરુદેવ બહુ ચોખવટ કરે છે આ વાતને. હવે અંદર અંદર જયારે લેવું હોય ત્યારે બીજાની અપેક્ષા એ વાત આવી કે બીજા જીવની પર્યાય નથી પણ આ જીવની. હવે જયારે એક જ જીવની અંદરની વાત લેવી હોય ત્યારે ધ્રુવ છે એ પર્યાય વિનાનો છે, ધ્રુવમાં પર્યાય નથી, ધ્રુવ ને પર્યાય નથી. ધ્રુવ ધ્રુવ છે, સદૃશ ભાવે છે, પર્યાય વિ સદૃશ ભાવે છે. પર્યાયમાં રહ્યું ક્ષેત્રથી એવી રીતે ન લ્યો તો પણ બંનેના પ્રદેશો એક નથી. બે ફૂટ કે બાર ફૂટ ન લ્યો હું ધ્રુવ પર્યાયને, અને આકાશના એક ક્ષેત્ર લઈ લ્યો તો પણ બંનેના પ્રદેશો એક નથી.
જીવના પ્રદેશ અને પર્યાયના પ્રદેશ ભિન્ન છે. ગુરુદેવ
જીવના પ્રદેશ અને પર્યાયના પ્રદેશ ભિન્ન છે, અને શુદ્ધ પર્યાયના અને વિકારી પર્યાયના પ્રદેશ પણ ભિન્ન છે. શું આ 181 નો ભાવાર્થ છે? સમર અધિકાર લીધો હતો ત્યાં હૈદરાબાદમાં 81-82-83 સમર અધિકારની ગાથાઓ ચાલી 9 દિવસ. શું 10 દિવસમાં 9 દિવસ એ ગાથા ચાલી. તો એના એના ભાવાર્થમાં પણ જયચંદ્રજીએ લીધું છે. ભેદ જ્ઞાન કરાવ્યું છે ને, રાગ અને જ્ઞાન વચ્ચેના ભેદ જ્ઞાન નો વિષય ચાલ્યો છે. તો કે રાગ ના પ્રદેશો ભિન્ન છે અને જ્ઞાન ના પ્રદેશો ભિન્ન છે, અને તેથી બંને વચ્ચે આધાર આધે સંબંધ નથી, પ્રવેશ ભિન્નતા લીધી છે ત્યાં. તો જ્ઞાન ચારિત્ર ગુણ ની પર્યાય છે, જ્ઞાન જ્ઞાન ગુણ ની પર્યાય છે, અને રાગ ચારિત્ર ગુણ ની પર્યાય છે, અને બંને આત્માના ગુણ છે, એના પ્રદેશો ક્યાંથી ભિન્ન હોય? તર્ક લગાડવો હોય તો લગાડાય, રાગ નો નાશ થાય ત્યારે જ્ઞાન નો નાશ થઈ જવો જોઈતો હતો. શું જો બંને ના પ્રદેશો એક હોય તો રાગ નો નાશ થાય ત્યારે જ્ઞાન નો નાશ થાય. એમ જ જો ધ્રુવ અને પર્યાય ના પ્રદેશો એક હોય તો પર્યાય નો નાશ થાય ત્યારે ધ્રુવ નો નાશ થઈ જાય. અને પૂર્ણ થઈ જાય છે, ઉલટા વધી જાય છે. એવી જ રીતે પર્યાય નો નાશ થાય છે પણ ધ્રુવ નો નાશ થતો નથી. માટે 38મી ગાથામાં એમ કીધું કે જેને તત્વની સૂક્ષ્મ બુદ્ધિ છે, નિયમ સાર 38 ગાથામાં બહુ સારો શબ્દ વાપર્યો છે પદ્મ બ્રહ્મલાલી દેવે, કે જેની સ્વતત્વમાં સૂક્ષ્મ બુદ્ધિ છે. કેવા શબ્દો વાપર્યા છે? સ્વતત્વમાં જેની સૂક્ષ્મ બુદ્ધિ છે એવો શબ્દ વાપર્યો છે. તીક્ષ્ણ બુદ્ધિ છે, સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે આ શબ્દ વાપરેલો છે. શું? સ્વદ્રવ્ય, સ્વદ્રવ્ય નિશિતમ તે ઉપાદેયો હિ આત્મા. સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને આત્મા એટલે કયો આત્મા? જે પરિણામિક ભાવરૂપ ધ્રુવ આત્મા છે તે ખરેખર ઉપાદેય છે. નીચે પછી લીધું છે કે એવો કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે. શું? કારણ પરમાત્મા, ધ્રુવ પરમાત્મા તે જ ખરેખર આત્મા છે, તે જ સાચો આત્મા છે, તે જ મૂળ સ્વરૂપે આત્મા છે. આત્માનું એ મૂળ સ્વરૂપ છે કે જે અવિનાશી છે, ક્યારે નાશ પામતો નથી. ઉત્પાદવાળો તો વ્યય થાય છે, એ આત્મા ખરો નથી એમ કે છે, એ વ્યવહાર આત્મા છે. ગુરુદેવ એમ કહેતા કે ભલે એક સમયની પર્યાય શુદ્ધ હોય પણ એ વ્યવહાર આત્મા છે, કે નિશ્ચય આત્મા નથી. જેની સ્વદ્રવ્યમાં તીક્ષ્ણ બુદ્ધિ છે તેને તો આ ખરેખર આત્મા છે, તે જ આત્મા ખરેખર એને ઉપાદે છે. શું? આમ લીધું છે નિયમ સારમાં. એટલા માટે એને પ્રદેશથી ભિન્ન કહેવું એટલા માટે ઉચિત પડે છે કે પર્યાયનો વ્યય થઈ જાય છે અને આત્માનો વ્યય થતો નથી. અવિનાશી આત્માનો નાશ થતો નથી. જો પર્યાયનો નાશ થતો હોય તો આત્માને એને આત્મા તમે કહો તો એ આત્મા નાશ પામી જાય છે એમ કહેવું છે.
સાધક અવસ્થામાં શુદ્ધ પર્યાય છે, રાગ મલિન અવસ્થા છે,
ભૂલી વાત તો હવે સમજે કે ત્રણે ના એક પ્રદેશ છે, પણ ત્રણે ના પ્રદેશ ભિન્ન છે એ સમજવું મુશ્કેલ છે. શું? જ્યાં રાગ છે ત્યાં જ જ્ઞાન છે ને ત્યાં જ ધ્રુવ છે, માટે ત્રણે ના પ્રદેશ એવા છે. એક ન્યાયે ત્રણે ના પ્રદેશ એક હોવા છતાં એક ન્યાયે ત્રણે ના પ્રદેશ ભિન્ન છે. એકાંતે ભિન્ન પણ નથી ને એકાંતે અભિન્ન પણ નથી. શું? એકાંતે અભિન્ન પણ નથી ને એકાંતે ભિન્ન પણ નથી. બંને અનેકાંતે હોવા છતાં પણ ભિન્ન છે તે ઉપાદે છે, અભિન્ન છે તે ઉપાદે નથી. આનું નામ સમ્યક અનેકાંત છે. એનું નામ સમ્યક અનેકાંત છે કે ભિન્ન છે તે ઉપાદે છે, અભિન્છેદ ઉપાદે
નથી. એવી વસ્તુ સ્તુતિ છે એટલા માટે સમ્યક જ્ઞાન થયા છે. જ્ઞાન તો ત્રણેય નું થયું,
ત્રણેય નું જ્ઞાન થયું, પણ ધ્રુવ ના આશ્રય એ સમ્યક જ્ઞાન છે. ધ્રુવ ના આશ્રય એ સમ્યક દર્શન છે. પ્રથમ અશ્વ સમાધિ છે હવલી ઉતારસને આશ્રય સમ્યક દર્શન છે, ઉપાદ્વયને આશ્રય સમ્યક દર્શન નથી. કેવું છે એટલી વાત છે. જ્ઞાન એવો ભાવ પર્યાય માં થાય છે, પણ એમાં એવું છે કે હું પણ અસ્તિત્વ સૂચક છે, હું પણ હૈયાતી અથવા અસ્તિત્વનું ગ્રહણ છે હું પણ આમાં. ત્રિકાળ અસ્તિત્વ ક્યાં છે? ત્રિકાળ અસ્તિત્વ પર્યાયમાં છે કે ત્રિકાળ અસ્તિત્વ ધ્રુવમાં છે? તો પછી સાચું શું? જો પર્યાયમાં હું પણ કરે તે ખોટું, અને જ્યાં અસ્તિત્વ છે ત્યાં હું પણ કરે તે સાચું. આરોપિત નથી. આ મારું શરીર છે એમ શરીરમાં હું પણ કરવું તે આરોપ છે, પણ ત્રિકાળ અસ્તિત્વ ધ્રુવમાં અસ્તિત્વ ગુણ, ત્રિકાળી અસ્તિત્વ ગુણ અને ત્રિકાળી હયાતી અસ્તિત્વ હોવા પણ અવિનાશી હયાતી ત્રિકાળીમાં હોવાથી ત્યાં અસ્તિત્વનું ગ્રહણ કરવું તે સમ્યક છે, આરોપિત નથી, સમ્યક છે. માટે એ ભલે પર્યાય, એ કામ પર્યાયને સોંપ્યું છે. નોકરને એમ કે તું ફલાણી બેંકમાંથી આટલા રૂપિયા આટલા લાખ રૂપિયા લ્યા, તો એ કામ નોકરનું છે, પણ નોકરના હાથમાં પૈસા છે માટે નોકર પૈસાનો માલિક નથી. એ તો એને સોંપેલું કામ છે, એમ પર્યાયને ભાવ કરવાનું કામ સોંપેલું છે. જે ડિપાર્ટમેન્ટનું જે કામ હોય તે ડિપાર્ટમેન્ટ તે કામ કરે, રિસીવિંગ ડિપાર્ટમેન્ટ રિસીવનું કામ કરે. આવ્યા કેશિયર હોય છે કે નહીં, રિસીવિંગ કેશિયર ને પેઇંગ કેશિયર, તો સૌ સૌનું કામ સૌ કરે, એમ પર્યાયનું કામ ભાવ કરવાનું છે. પણ એનો અર્થ એમ નથી કે અસ્તિત્વ નથી ત્યાં અસ્તિત્વને સ્વીકારે. પર્યાય ખોટું બોલતી નથી, એ વાત સાવ સાચી છે કે ત્રિકાળ હું પણ કરવું એટલે શું? પેલા એ નક્કી કરીએ આપણે કે અસ્તિત્વનું ગ્રહણ
કરવું.
એક પણ હોય ત્યાં હું પણ ન થાય એવું નથી. પરમાય હું પણ કરે છે એનું ખોટું છે, બરાબર છે? તો પર્યાયમાં હું પણ કરે છે એ ખોટું છે. તમે કહો છો કેમ, તમે કહો છો કે એમ કેમ પર્યાયમાં હું પણ કરે છે એ કેમ ખોટું છે? કે ત્યાં અસ્તિત્વ અસ્તિત્વ નથી માટે ખોટું છે. આત્મા પોતે ત્રિકાળ છે, હું પોતે ત્રિકાળ છે, જે પોતે આત્મા છે. આત્મા એટલે અહમ. જયશંકરાચાર્ય પ્રશ્ન ઉઠાવ્યો છે પ્રવચન સારની ટીકા કરતા કરતા કે આત્મા આત્મા આત્મા, પણ આત્મા એટલે કોણ? પણ આત્મા એટલે કો અર્થ? તો કે અહમ ઇતિ આત્મા એટલે હું, આત્મા એટલે હું, હું એટલે ત્રિકાળી અસ્તિત્વ. ત્રિકાળી અસ્તિત્વમાં હું પણ કરવું તે પર્યાયનો ધર્મ છે.
પણ
પર્યાય દ્રવ્યને ધ્રુવને પોતા સ્વરૂપે જોવે છે. શું છે? પોતા સ્વરૂપે જોવે છે, પર સ્વરૂપે નથી જોતું, કે મારું સ્વરૂપ જ આવું છે, મારું સ્વરૂપ જ આવું છે. એમાં શું છે કે દ્રષ્ટિ નો ગુણ એવો છે, દ્રષ્ટિ નું કાર્ય મૂળ પણ કરવાનું છે. સમ્યક દર્શન શ્રદ્ધા મૂળપણા ને અસ્તિત્વ ને ગ્રહણ કરે છે, અને એ ત્રિકાળી અસ્તિત્વ સિવાય બીજે ક્યાંય હું પણ કરતી નથી. એટલે 38મી ગાથામાં એમ કીધું કે જીવાદિ નવ તત્વો છે તે બહિર તત્વો છે, બહિતચ્છ છે. શું? જીવાદિ બહિતચ્છ, બહિર તત્વો છે. એક સમયની પર્યાય બહિર તત્વ છે અને ધ્રુવ આત્મા અંતર તત્વ છે, અને એ શ્રદ્ધાનો વિષય છે. એટલે જયારે શ્રદ્ધા એને સ્વીકારતી નથી માટે જુદી પાડે છે. શું કરવા જુદી પાડે છે કે બેની શ્રદ્ધા નહીં થાય. એક સમયની પર્યાયમાં હું પણ સ્વીકારું એમ પણ થાય, અને એક ત્રિકાળી ધ્રુવમાં હું પણ સ્વીકારું એમ પણ થાય, એમ બે વાત નહીં બને, બે વિરુદ્ધ છે એમ કે છે. એક બહિર તત્વ છે અને એક અંતર તત્વ છે. જે બહિર તત્વમાં હું પણ કરે છે અંતર તત્વમાં હું પણ કરે છે, જે અંતર તત્વમાં હું પણ કરે છે તે બહિર તત્વમાં હું પણ કરે છે.
આત્મા
આવી પતિ વાત એ સમ્યક છે, ત્યારે જ એમને પર્યાયમાં સમ્યકપણું આવ્યું. બરાબર એમ જ છે, પોતાનું અસ્તિત્વ જુદું જ રાખે છે, પોતાનું અસ્તિત્વ જુદું જ રાખે છે,
રાખીને
ધ્રુવમાં એકત્વપણું કરે છે, સ્વભાવમાં એકત્વપણું કરે છે. ત્યારે એકલા સ્વભાવમાં જ એકત્વપણું કરે છે, ત્રિકાળી સ્વભાવ સિવાય પોતામાં એકત્વ પણ નહીં, કોઈ પર બીજી પર્યાયમાં પણ એકત્વ પણ નહીં.
સમ્યક દર્શનમાં એકત્વ પણ કરતી ઉત્પન્ન થાય છે અને પછી નાશ પામે છે, નવી પર્યાય એકત્વ કરતી ઉત્પન્ન થાય છે નાશ
પામે છે. પણ ધ્રુવમાં
આખી સાયકલ છે એમ કે કોઈ મિથ્યા દર્શનની પર્યાય પરમ એકત્વ કરતી જાય છે, નાશ પામતી જાય છે, એકત્વ કરતી
નાશ પામતી
જે મિથ્યા દર્શન.
બરાબર છે, એમ જ છે, ધ્રુવમાં એકત્વ કરે છે. બીજો વિષય લઈએ કે પર્યાયમાં એવો પર્યાય ધર્મ છે કે જેમાં હું પણ કરે એવો ભાવ ધારણ કરે, પરને અવલંબે તો એના એના જેવી થઈ જાય, અને ધ્રુવને અવલંબે તો ધ્રુવાકારે થઈ જાય. તો પર્યાય હોવા છતાં એ વખતે ધ્રુવ ભાવને ધારણ કરે છે, હું ધ્રુવ છું. એને સ્વાકાર પરિણમન કયો, એને સ્વરૂપાકાર પરિણમન કયો, એને ધ્રુવાકારે પરિણમન કયો. શું? અને એવું એવું પર્યાયમાં થાય તે પર્યાય સમ્યક છે, તે પર્યાય સમીચીન પર્યાય છે, તે પર્યાય યથાર્થ પર્યાય છે, તે પર્યાય સમ્યક પર્યાય છે. પર્યાય પોતાના આત્મા નહીં હોવા છતાં, પોતાના આત્માના આકારે ન રહીએ, પોતાના આત્મભાવે ન રહીએ, એ કઈ આત્માની પર્યાય કહેવાય? માણસનો કે ભાઈ આપણે આપણા ઘરના પ્રમાણે રહેવું જોઈએ, શું કહે છે? આપણા પણ આપણું આપણું જે સ્ટેટસ છે, આપણી જે યોગ્યતા છે, એ પ્રમાણે આપણે વર્તવું જોઈએ, ગમે તેમ ન વર્તાય, ગમે તેમ ન રહેવાય, એમ કહે છે કે નહીં? એનો અર્થ શું થાય કે અનુચિત છે. એમ એમ જે પર્યાય છે એનું મૂળ સ્વરૂપ તો ધ્રુવ છે, આત્માનું મૂળ સ્વરૂપ તો ધ્રુવ છે, તો પર્યાય એના એના ભાવે રહેવું જોઈએ, ધ્રુવ ભાવે રહેવું જોઈએ. પર્યાય અધ્રુવ ભાવે રહે કે પર્યાય કશાય ભાવે રહે કે પર્યાય બીજાના ભાવે રહે, એ શરીર ભાવે રહીએ એના માટે ઉચિત નથી, અનુચિત છે. આકુલતા પામે છે, દુઃખ પામે છે, આખા સંસારના દુઃખ ઉભા થાય છે એમાં. આખા સંસારના દુઃખ, તમામ દુઃખ એમાંથી ઉભા થાય છે. આ બધું થાય તો એકદમ નિરામય અવસ્થા થઈ ગઈ, ઉપદ્રવ વિનાની અવસ્થા થઈ ગઈ. નિરામ એની પ્રેરણા, એમાં શું છે, વિજ્ઞાન છે આત્મા. આનું આ તો કે મૂળમાં શ્રદ્ધા ગુણ કામ કરે છે. શું મૂળમાં
શ્રદ્ધા ગુણ,
મૂળમાં શ્રદ્ધા ગુણ કામ કરે છે. અને એવું જે શ્રદ્ધા ગુણ સમ્યક કામ કરે એના માટે સાધન ઈ પહેલા જ્ઞાનનું છે, મુમુક્ષુની ભૂમિકામાં. શું અને જ્ઞાનપૂર્વક જ્યાં શ્રદ્ધા સમ્યક થઈ ગયું અને શ્રદ્ધા જ્ઞાન સમ્યક થયા એ વખતે ત્યારે સ્વરૂપમાં સ્થિરતાની શક્તિ આવે છે. ત્યાં સુધી સ્વરૂપમાં સ્થિર થવાની શક્તિ ન આવે, ઉપયોગ બહાર જ રહી જાય. બાળક ભેમા કરે, અંદરમાં સ્થિર ન થાય. માતૃ પ્રેમ વધારે ગણાય છે આખા સંસારમાં, માતૃ પ્રેમ વધારે ગણાય છે. તો એટલો બધો માતાને દીકરા પ્રત્યે લાગણી હોય છે કે એને કઈક થઈ જાય તો પોતાને કઈક થવા માંડે છે. એનો અર્થ એ દુઃખી થાય તો અહીંયા એ દુઃખી શું કરવા થાય છે, ભિન્ન દ્રવ્ય છે તો એ બે દ્રવ્ય તો ભિન્ન છે કે નહીં, તો એ દુઃખી થાય તો આ શું કરવા દુઃખી થાય છે. એ જેવા જેવું અવલંબન લે છે તદાકાર પરિણામ થઈ જાય છે. એમ કે ગળું ભાવે છે તો ગળું ખાય તો જાણે હું ગળો ગળો થઈ ગયો, કડવું નથી ભાવતું એમાં કડવું ખાવું પડ્યું તો જાણે હું કડવો 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 થઈ ગયો. એટલે જેને અવલંબે ને સદાકાર ભાવ ભાવે થવું એ પર્યાયનો ધર્મ છે. ત્યારે શ્રી ગુરુએ શિખામણ આપી કે ભાઈ તું ધ્રુવ સ્વરૂપ છું તો તું ધ્રુવનું અવલંબન લે ને, તદાકાર ભાવે તું થઈ જઈશ ત્યાં. બસ પછી તને કોઈ ઉપદ્રવ નથી, કોઈ અશાંતિ નથી, કોઈ દુઃખ નથી. આ રસ્તો બતાવી દીધો. પોતાનું અસ્તિત્વ ત્યાં છે, અસ્તિત્વને છોડે તો દુઃખી થાય. જેમાં હક નથી ત્યાં હક લગાવવા જાય તો શું થાય, દંડા પડે. જ્યાં જેનો હક નથી ત્યાં હક લગાવવા જાય તો શું થાય, દંડા પડે. પોતાની બોર્ડર ઓળગી ને બીજાની બોર્ડર જાય એટલે સીધું ફાયરિંગ શરૂ થાય, તોપના ગોળા છૂટે. પાછા તો એક ઇંચ આગળ વધશો નહીં. જીવને પરનો ઉદય ચાલુ છે તો એને કારણે પરમ જાય તો પછી સ્વમાં આવવાનો વારો જ ન આવે. પોતાની સ્વતંત્રતાની સમજણ કરે કે હું પરમા જાઉં છું, કર્મના ઉદયને અનુસરું છું, એ પણ સ્વતંત્રપણે, અને ન અનુસરું તો પણ હું સ્વતંત્રપણે, બેમાં હું સ્વતંત્ર છું, એમ પોતાની સ્વતંત્રતાનું જ્ઞાન કરે તો એને પરમા જોડાવું ન જોડાવું એના માટેની સ્વતંત્રતાથી પોતાનું કાર્ય કરી શકે. પણ માની જ બેસે કે હું પરતંત્ર છું તો થઈ ગયું, એનો કોઈ ઉપાય નથી. એક સમયમાં અસંખ્ય વાર ઉત્પાદ જે થાય, એક સેકન્ડમાં, એક સેકન્ડમાં કેટલું ફાસ્ટ ચક્કર ફરે છે જગતની અંદર. ગતિને માપવા માટે આરપીએમ છે, રિવોલ્યુશન પર મિનિટ, આરપીએમ. તો એક મિનિટમાં એ લોકો રિવોલ્યુશનને ગણી ગણી શકે છે. જયારે જૈન દર્શન એમ કે છે કે એક સેકન્ડમાં રિવોલ્યુશન કેટલું એક પદાર્થ નું પર્યાય થી પર્યાય અંતર અસંખ્ય વાર અગર ઉપર થઈ જાય કરોડ ઉપર નહીં ઓછા પડે એની અંદર એટલું ફાસ્ટ રિવોલ્યુશન છે. એટલે એક સુગંધીજી બહુ સરસ વાત કરી છે કે આટલો એક પંખો ઝડપથી ફરતો હોય તો આ પંખાને આપણે ધક્કા મારી દો તો આમ જાય ને આમ ધક્કા મારે તો આમ જાય. કેમ કે આપણું બળ વધારે છે. ક્યાં સુધી બળ આપણું વધારે છે? ફરતો નથી, ફરતો નથી ત્યાં સુધી. ફરે પછી આંગળી નાખો જોઈએ, હાથ નાખો જોઈએ, હાડકું ભાંગી જાય. ફરતો હોય ત્યારે અંદર હાથ નાખો જોઈએ, હાડકું ભાંગી નાખશે. તો જે રિવોલ્યુશન પર મિનિટ છે એમાં તમે એમાં હાથ નાખો ને માથું નાખો તો અસંખ્ય વાર પરિણામ નો ચક્કર ફરે છે એમાં માથું નાખે ઉત્પાદનમાં ઘાલમેલ કરવાનો કોઈ અવકાશ નથી. જે વિજ્ઞાન ને લઈને માને ગમે એમ કે આમ કરું તેમ કરું, હાથમાં કઈ માલ નથી. આખું ભવન ફરી જાય, આખું ભવન જ ફરી જાય એવું છે. શું કે છે કે શુદ્ધ પરિણામી ભાવ ધ્રુવ 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 એક સમય કી અવસ્થા પર્યાય ઉત્પાદ વે વિના કા તત્વ હૈ. એ ધ્રુવ તત્વ છે, એ આવું છે. નિશ્ચય આત્મા બંધ મોક્ષતા કરતા નહીં. પર્યાય રૂપ વ્યવહાર આત્મા શુભાશુભ બંધ કો કરે ઓર પર્યાય મેં અનુભૂતિ સે મોક્ષ કો કરે. શુભાશુભ બંધ કો કરે પર્યાય રૂપ વ્યવહાર આત્મા શુભાશુભ બંધ કો કરે ઓર પર્યાય મેં અનુભૂતિ છે મોક્ષ કો કરે. વસ્તુ સદ્રશ રહેને વાલી ચૈતન્ય 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 એક રૂપ રહેને વાલી વસ્તુ સો નિશ્ચયને કા વિષય હૈ. એ નિશ્ચય તત્વ હૈ, એને શુદ્ધ નહીંથી ગ્રહણ કરો એમ કહે છે. શું વસ્તુ તો સદ્રશ રહેને વાલી ચૈતન્ય 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 એટલું ચૈતન્ય છે ધારાવાહી. એ નિશ્ચયનો વિષય છે અને એ નિશ્ચય તત્વ છે અને નિશ્ચયનીથી ગ્રહણ કરવા યોગ્ય છે. કાર્ય કરનારની અપેક્ષાએ ચૈતન્યના કાર્યની કરનાર અપેક્ષાએ એને ચેતક કહેવાય છે. ચેતન દ્રવ્યની અપેક્ષાએ એને ચેતન કહેવાય છે. સ્વભાવની અપેક્ષાએ એને ચૈતન્ય કહેવાય છે. એમ વ્યાકરણને હિસાબે ત્યાં એને એકને એકને જુદા જુદા નામથી કહેવાય છે. ચેતાવા યોગ્ય, ચેતનાર, ચેતાનાર અને ચૈતન્ય બધા એકમાંથી શબ્દો બનાવ્યા છે જુદા જુદા એના પાસા બતાવવા માટે. શું સત્ય પણ જેમ ચેતનનું છે ચૈતન્ય થયું છે એમ સતનું સત્ય થયું છે. સત્ય ખરેખર સત સત્તાના સ્વભાવને બતાવે છે અને ચૈતન્ય ચેતનાના સ્વભાવને બતાવે છે. ચેતનના સ્વભાવને બતાવે તે ચૈતન્ય, હયાતીને બતાવે સત, સતરૂપ હયાતીને બતાવે તે સત્ય. સત્ય ચૈતન્ય એમ એવી રીતે શબ્દ બને છે. બધા સ્વભાવ સૂચક છે એ શબ્દો. સત્ય છે એનો સ્વભાવ છે એમ કહેવું છે. સત છે તે દ્રવ્ય છે અને સત્ય છે તેનો સ્વભાવ છે. દ્રવ્ય અને ભાવ પછી ક્ષેત્ર અને કાળ ચાર પડખા પાડી છે ને એમ. તો દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમાં દ્રવ્ય અને ભાવ પહેલું ને છેલ્લું એમ. એટલે સત કહેતા દ્રવ્ય છે, સત્ય કહેતા એનો સ્વભાવ છે, ચેતન કહેતા દ્રવ્ય છે, ચૈતન્ય કહેતા એનો સ્વભાવ છે. વસ્તુ સદ્રશ રહેને વાલી ચીજ ચૈતન 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 એક રૂપ રહેને વાલી વસ્તુ નિશ્ચય નહીં કા વિષય હૈ નિશ્ચય તત્વ હૈ અને તે નિશ્ચય તત્વ છે. અવસ્થા કા ઉત્પન્ન હોના ઓર અવસ્થા કા નાશ હોના એ વ્યવહાર નહીં કા વિષય હૈ ઓર યે પર્યાય તત્વ હૈ બેને જુદા પડ્યા. એક નિશ્ચય તત્વ એક વ્યવહાર તત્વ. અહીંયા પરદ્રવ્ય કે સાથ કોઈ સંબંધ નહીં હૈ. હવે અહીંયા પરદ્રવ્યની વાત નથી, તો અંદર અંદર ની વાત છે. આપણે પણ દુનિયામાં નથી બનતું. ચીન અને પાકિસ્તાન લડાઈ લડે તો બધા પક્ષ એક થઈ જાય. શું થાય? બધા પક્ષ એક થઈ જાય, પણ અંદર અંદર તો કે કાપા કાપે. પછી ભારત તો એક છે ક્યાં સુધી કે ચીન અને પાકિસ્તાન લડાઈ કરે ત્યારે, પણ અંદર તો એમ કે ગુજરાત અમારું છે, બોલો કે મહારાષ્ટ્ર અમારું છે, પ્રોવિન્શિયાલિઝમ જેને કહે છે. પછી ગુજરાતમાં આવે તો કે સૌરાષ્ટ્ર અમારું છે, સૌરાષ્ટ્રની અંદર ફાયદો થાય એમ કરો, કાયદો એવી રીતે કરો કે સૌરાષ્ટ્રને લાગવું પડે. શું પછી ગામ આવે કે યુનિવર્સિટી રાજકોટમાં નહીં, સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં થવી જોઈએ, કેમ કે ભાવનગર મારું છે. ઠીક, ભાવનગરમાં એમ કે મારા વોર્ડની અંદર મ્યુનિસિપાલિટીમાં સગવડ થવી જોઈએ, એમાં લાઇટ ને પાણી ને સડક ને બધું સરખું હોવું જોઈએ. ઠીક, પછી લતામાં આવે તો કે પાડોશીના ઘર કરતા મારા ઘરમાં બધું બરાબર થવું જોઈએ. ઠીક, આમ છે, અંદર અંદર ની વાત જુદી છે. એમ ધ્રુવ સુધી આવવું જોઈએ, અંદર આવતા ધ્રુવમાં આવવાની વાત છે. જૈન તત્વ માં ન તો હિન્દુ સમજે ન તો મુસલમાન સમજે એમ કેવું છે. જૈન તત્વ ને હિન્દુએ નહીં સમજી શકે અને મુસલમાને નહીં સમજી શકે એમ આનંદ ગંજી ને એમ કેવું છે. ક્યાં જાણે બ્રાહ્મણ કાજી અબધુ નટ નાગર કે બાજે. યહાં પરગ્રહ કે સાથ કુછ સંબંધ નહીં હૈ, ઇસ પ્રકાર કે વ્યવહાર કી બાત નહીં હૈ. બીજા પદાર્થ ની સાથે શું વ્યવહાર છે અહીંયા વિષય જ નથી ચાલતો. નિશ્ચય ધ્રુવ મેં પર્યાય નહીં હૈ, એકલા ધ્રુવ હૈ, એકલા ધ્રુવ હૈ, સદ્રશ ભાવ, શુદ્ધ પારિણામિક ભાવ, ત્રિકાળ, એક રૂપ, અનંત ગુણ કા એક રૂપ, ઉસમે બંધ નહીં હૈ, ઓર મોક્ષ નહીં હૈ, ઓર મોક્ષ કા માર્ગ ભી નહીં હૈ. આમ છે, ઘૂંટે છે પારિણામિક ભાવને, સ્વપણે ઘૂંટે છે એને આત્મભાવના કહી છે. શ્રી કૃપાલજી જે આત્મભાવના કહી છે એ આને કહી છે કે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાની. આ આત્મભાવના છે કે હું ધ્રુવ છું, એક રૂપ છું, સદ્રશ ભાવ છું, એમ એમાં હું પણ આની ભાવના કરે જાય તે આત્મ ભાવના છે. તે સમ્યક દર્શન થી માંડીને કેવળ જ્ઞાન સુધીનું કારણ છે. વસ્તુ તત્વ હૈ ઉસકા બે પ્રકાર, વસ્તુ જે તત્વ છે તેના બે પ્રકાર. એક શાશ્વત રહેને વાળા સદ્રશ હૈ, પણ એક પર્યાય રૂપ હોને વાળા વિસદ્રશ હૈ. સદ્રશ વિસદ્રશ સાહેબ કોનો આવ્યો? વિસદ્રશ કા અર્થ વિકાર નહીં, વિસદ્રશ નો અર્થ વિકાર નથી કેવો, વિસદ્રશ કા અર્થ વિકાર નહીં, ઉસકા અર્થ ઉત્પાદ વ્યયરૂપ હોના એસા હૈ. વિસદ્રશ એટલે ઉત્પાદ અને વ્યય થયું એને વિસદ્રશ કહીએ છીએ. એસા હૈ યે સબ પર્યાય અપરમ ભાવ હૈ, પર્યાય બધો અપરમ ભાવ છે. કેમ કે અહીંયા પરમ પારિણામિક કીધો ને, તો પરમ શબ્દ લખાઈ ગયો. પારિણામિક ભાવને પરમ શબ્દ લખાઈ ગયો તો બાકીના બધા ભાવ અપરમ છે. યશ પર્યાય અપરમ ભાવ હે. મોક્ષ, મોક્ષ કા માર્ગ, સમ્યક દર્શન બધું આવી ગયું એમાં. ये सब अपरम भाव है, क्षायिक भाव भी
अपरम भाव,
अपरम भाव है। क्षायिक भाव में केवल ज्ञान आई गयो, यथा क्या चारित्र आई गयो, परमानंद आई गयो, सिद्ध पद आई गयो, वो परम भाव है, परम भाव नहीं है। त्रिकाली ध्रुव सदृश रहे सो परम भाव है, त्रिकाली ध्रुव सदृश रहे ते परम भाव है। पटे बदाय परम भाव है, क्षाई भाव प्रटली बुद्धि पर्यायो मोक्ष नि पर्यायो
अपरम भाव,
अपरम भाव
है,
आ परम भाव है। आटलो बधो કેટલો બધો ફેર છે કે આટલો બધો ફેર છે, આમ જોઈએ તો એક સમયની સિદ્ધ પદની પર્યાય, પછી આગળ તો કોઈ પર્યાય નથી, મોક્ષની પર્યાય કહો કે સિદ્ધ પદની પર્યાય કહો। અને ત્રિકાળી આત્મા ધ્રુવ આત્મા સિદ્ધ સ્વરૂપ છે, છતાં બેમાં કેટલો ફરક કે આ એક સમયની અને આ અનાદિ અનંત, અનંત ગુણી વધારે છે। એક સમયની સિદ્ધ પર્યાયથી ત્રિકાળી વસ્તુ ધ્રુવ પરમાત્મા અનંત ગુણ વધારે છે, એક વાર નહીં, બે વાર નહીં, અસંખ્ય વાર નહીં, અનંત વાર વધારે છે। અથવા ત્રિકાળી જે શુદ્ધ આત્મા છે, સિદ્ધ પદ જેને કહીએ આપણે, એની પાસે એક સમયની સિદ્ધ પર્યાયની અનંતમાં ભાગે આવી ગઈ, કાળ અપેક્ષાએ અનંતમાં ભાગે આવી ગઈ, એનો રેશિયો પ્રોપોર્શન ક્યાંય લાગતો નથી ગણિતમાં, એટલું એટલું બધું મહાન આત્મા છે ધ્રુવ આત્મા, એટલો બધો મહાન આત્મા છે એમ કેમ છે। ક્ષાયિક ભાવ ભી અપરમ ભાવ હૈ, પરમ ભાવ નહીં હૈ। ત્રિકાળી ધ્રુવ સદૃશ રહે સો પરમ ભાવ હૈ, યહી ધ્રુવ પર દ્રષ્ટિ દેના, આવી આવા ધ્રુવ પર દ્રષ્ટિ દેજે, બાકી ક્યાંય દ્રષ્ટિ દેવાની નથી। અપરમ ભાવ એક સમયની ક્ષાયિક પર્યાય છે, એના ઉપર દ્રષ્ટિ એટલા માટે નથી દેવાની કે અપરમ ભાવ છે, આના ઉપર દ્રષ્ટિ દેજો, બે જગ્યાએ દ્રષ્ટિ નહીં રહે, દ્રષ્ટિ એક જ જગ્યાએ રહેવાની છે, તું પસંદ કર બેમાંથી, હવે તો પરમ ભાવને પસંદ કરવો છે કે અપરમ ભાવને પસંદ કરવો છે, દ્રષ્ટિ એક જ જગ્યાએ ધ્રુવમાં દે। કેવી ગાથાઓ આવી છે, યોગેન્દ્રાચાર્ય થયા છે, ત્યાર પછી ગુરુદેવ થયા છે, વાત બહાર મૂકી છે। આચાર્યદેવના જ્ઞાનમાં શ્રદ્ધામાં રહેલો વિષય શ્રદ્ધાનો ખુલીને બહાર મૂકી દીધો છે, એમ છે। હજી તો માણસ પૂજા ભક્તિનો મહિમા છોડી શકતા નથી, આયા કહે છે કે મોક્ષ ની પર્યાય અપરમ ભાવ છે, પરમ ભાવ નહીં હે। ત્રિકાળી ધ્રુવ સદૃશ રહે સો પરમ ભાવ હે, એ ધ્રુવ પર દ્રષ્ટિ દેના, પર્યાય કી ઓર ન દેખના તો મુક્તિ હોગી, એસા કહેને કા અભિપ્રાય તો સહેજે મુક્તિ થઈ ગઈ છે। મુક્તિ કરો મેરે પાસ આના હો તો આવે, મુક્તિ કી પર્યાય કો મેરે પાસ આના હો તો
આવે,
મેં તો મુક્ત રહી હું ધ્રુવ, મને મુક્તિ ની પર્યાય એની એની મેળે આવી આવશે, મારે લાવવાનો પ્રશ્ન રહેતો નથી, એવી સહજતા આપે છે।
પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો, જય હો, જય હો।